અમેરિકા એ ડોલર લેન્ડ છે, પણ બાઇબલ એ પ્રોમિસ લેન્ડ છે. મારા બાઇબલમાં મેં પહેલા જ પાના પર એવું લખ્યું છે કે 32,000 વચનો આપવામાં આવ્યા છે. ઈશ્વર તો રાજ હોય છે કે આપણે ક્લેમ કરીએ અને એને આપણા પોતાના કરી લઈએ. મહેરબાની કરીને તમારું બાઇબલ ઉગાડશો અને હમણાં જે કલમો થોડી વાંચી તે તરફ આપણે થોડો સમય ધ્યાન આપીશું, કારણ કે પ્રભુને જે કહેવાનું હતું આ વર્ષ માટે તે પ્રભુએ મને અને તમને પહેલી તારીખે ઓલરેડી જણાવી દીધું છે. એટલે પ્રભુ તો હવે રાહ જુએ છે કે આપણે જે જાણ્યું ને આપણે જે સાંભળ્યું ને આપણે જે બોલ્યા તે પ્રમાણે હવે આપણે જીવીએ છીએ કે કેમ. જો તમે જોશો ઉત્પત્તિનું પુસ્તકને આખો 5મો અધ્યાય તમે જોશો તો એમાં વંશાવળી આપવામાં આવેલી છે. બાઇબલ ઇઝ ધ બુક ઓફ રેકોર્ડ. બાઇબલમાં બધો રેકોર્ડ કરેલો છે. ખબર છે ઘણી વાર આપણને પેલું સર્ટિફિકેટ જોઈતું હોય છે, ખાસ કરીને જે લોકો ઓલ્ડ છે એમના માટે, અને પછી મ્યુનિસિપાલિટીમાં અને હોસ્પિટલમાં બધે તપાસ કરવામાં આવે તો પછી કોઈ રેકોર્ડ મળે નહીં. ક્યાં કહે છે ભાઈ નો રેકોર્ડ સર્ટિફિકેટ આપો, કશું ના હોય તો રેકોર્ડ નથી. પછી કોઈ એમનીથી મોટી ઉંમરની વ્યક્તિ હોય તો એ કંઈક સાક્ષી આપે અને એ ઉંમરને માન્ય કરવામાં આવે. પરંતુ પ્રભુનો આભાર માન્ય છે, કારણ કે બાઇબલમાં બધો રેકોર્ડ કરવામાં આવ્યો છે અને એ રેકોર્ડ તે અક્ષરે અક્ષર સાચો છે. અને આપણી પાસે ગજબના પ્રૂફ છે. એટલે દુનિયાની કોઈ પણ તાકાત પ્રભુને કે આ બાઇબલને પડકારી શકે એમ નથી. અમે ઇઝરાયલ ગયા હતા અને ઓરિજિનલ પ્રત જે પાછળથી મળી આવી શોધકામ કરતા તે પણ જોઈ કુમરાન, અને તમે પણ જો જવાનો ચાન્સ મળશે તો એ જોશો અને એની સાથે એના અત્યારના બાઇબલને સરખાવો તો એકદમ મળતું આવે છે. એક્ઝેક્ટલી એ જ છે. પ્રભુએ જે ભાષા વાપરી છે તે પણ અત્યંત સુંદર છે. ગ્રીક ને હિબ્રી ભાષામાં બહુ જ એક્યુરેટ અર્થ સમાયેલો છે. પ્રેમ શબ્દ તે ગુજરાતી ભાષામાં બધા માટે વપરાય છે. બાળકો પર પ્રેમ કરતા હોય તો હું પ્રેમ કરું છું, પત્ની પર પ્રેમ કરતા હોય તો હું પ્રેમ કરું છું, ભાઈ પર પ્રેમ કરતા હોય તો હું પ્રેમ કરું છું. જ્યારે ગ્રીક અને હિબ્રુમાં આ જે જુદા જુદા પ્રકારના પ્રેમ છે દરેકના જુદા જુદા નામ આપવામાં આવે છે. એટલે પ્રભુએ પ્રથમથી જ બાઇબલને એક્ઝેક્ટ એન્ડ એક્યુરેટ આપણને આપ્યું છે. પ્રભુના નામની સ્તુતિ થાય. પણ આગળ આપણે હનોક સંબંધી વાંચ્યું કે પ્રભુનો આ સેવક 365 વર્ષ જીવ્યો અને એમાં એટલી સરસ સાક્ષી આપવામાં આવી છે 22મી કલમમાં કે તે 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો. 300 યર્સ ઈશ્વરની સાથે ચાલ્યો અને ત્યાર પછી પ્રભુએ તેને બોલાવી લીધો, ઉપર લઈ લીધો. 24મી કલમમાં લખ્યું છે અને હનોક દેવની સંગાથે ચાલ્યો અને તે અલોક થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. જો તમે આખો અધ્યાય ઘેર જઈને વાંચો, વંશાવળી ઘણા લોકોને વાંચવાનું ગમતું નથી હોય. કાળ વૃત્તાંતના પુસ્તકમાં પણ બહુ બધી વંશાવળી આવે છે. માથીની સુવાર્તાની શરૂઆત વંશાવળીથી થાય છે, ઉત્પત્તિની શરૂઆતમાં પણ આ બધી વંશાવળી આવે છે. પણ હું તો છે ને બહુ જ ધ્યાનથી વાંચું છું એક એક શબ્દ, કે બહુ જરૂરી છે. તમને એ ગમે કે ના ગમે, પણ આ જે 32 કલમો છે એની અંદર 8 વખત એવું લખવામાં આવ્યું છે કે અને તે મરી ગયો. એટલે એવરેજ 4 કલમે એક વખત આ મરણની વાત આવી એવું કહેવાય. જો તમે પાંચમી કલમ જોશો એમાં લખ્યું છે, અને આદમના સર્વ દાડા 930 વર્ષ હતા અને તે મરી ગયો. જો તમે આઠમી કલમ જોશો તો લખ્યું છે, અને શેઠના સર્વ દાડા 912 વર્ષ હતા અને તે મરી ગયો. જો તમે અગિયારમી કલમ જોશો એમાં લખ્યું છે, અને અનોસના સર્વ દાડા 905 વર્ષ હતા અને તે મરી ગયો. ચૌદમી કલમ જુઓ, અને કેનાનના સર્વ દાડા 910 વર્ષ હતા અને તે મરી ગયો. સત્તરમી કલમ જુઓ, અને મહલાલ એલના સર્વ દાડા 895 વર્ષ હતા અને તે મરી ગયો. વીસમી કલમ જુઓ, અને યારેજના સર્વ દાડા 962 વર્ષ હતા અને તે મરી ગયો. સત્યાવીસમી કલમ જુઓ, અને મથુસેલાહના સર્વ દાડા 969 વર્ષ હતા અને તે મરી ગયો. અને છેલ્લે એકત્રીસમી કલમ જુઓ, અને લામેટના સર્વ દાડા 770 વર્ષ હતા અને તે મરી ગયો. એટલે આ કોમન વાક્ય આપણે વાંચીએ છીએ, અને તે મરી ગયો. આદમ કરતા પણ મથુસેલાહ કેટલા બધા વર્ષ જીવ્યો જુઓ ને, 969 યર્સ, 969 વર્ષ. મારી ભૂલ થતી ના હોય તો કદાચ સૌથી વધારે લાંબુ, કાકા ખરી વાત, મથુસેલાહ જીવ્યો. બરાબર, કાકા મને સપોર્ટ કરે છે. 27મી કલમ પ્રમાણે 969 વર્ષ મથુસેલાહ જીવ્યો, આદમ કરતા પણ વધારે. પણ આ બધા આવ્યા, આટલા બધા વર્ષો જીવ્યા અને તેમનું મરણ થયું. આપણે બધાએ પણ મરી જવાનું છે. તમે કોઈ જગ્યાએ વાંચ્યું છે કે આપણે સર્વ મરવાનું છે એવું જૂના કરારમાં કે નવા કરારમાં? આપણે મરી જ જવાનું છે. સમુએલનું બીજું પુસ્તક, તેનો 14મો અધ્યાય અને 14મી કલમ. બીજું સમુએલ 14મો અધ્યાય અને 14મી કલમ. આપણે બધાએ મરવું એ નક્કી છે, એમાં કોઈનું ચાલે નહીં. હો, એક નવા કરારમાંથી એક કલમ જોઈ લઈએ, બધાને કદાચ ખબર હશે. હેબ્રી 9:27, હેબ્રીઓનો પત્ર 9મો અધ્યાય અને 27મી કલમ. જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. એટલે એક વાત તો છે કે આપણે બધાએ મરી જવાનું છે, પરંતુ અહીંયા આગળ એક ઓપ્શન્સ આપણે જોઈએ છે અનોખના કેસમાં, કે તેણે મરણ જોયું નહીં. પ્રભુએ ચાલતા 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 એની સાથે ચાલતા જ એને સ્વર્ગમાં પોતાના ઓરિજિનલ ઘરમાં લઈ લીધો. અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ આવા સેવકોમાં જેમને આ દુનિયામાં કોઈ કબર નથી, કે કબર ઉપર કોઈ પથ્થર નથી, સીધું જ સ્વર્ગમાં, સીધા સ્વર્ગમાં. હનોક દેવની સંગાથે ચાલે, અને ફરીને ફરી આ વર્ષને માટે પ્રભુ મને અને તમને એની સાથે ચાલવા માટે પડકાર ફેંકે છે. જે નવા વર્ષે પડકાર પ્રભુએ મને આપ્યો, તમને આપ્યો, એ જ પડકારમાં કન્ટિન્યુ પ્રભુનું વચન આપણી પાસે છે. હનોક દેવની સંગાથે ચાલ્યો 300 વર્ષ સુધી. એનો 100 અર્થ થાય દેવની સંગાથે ચાલવું, એટલે close commune with God, intimate relationship with the Lord. પ્રભુ ની સાથે બહુ જ નજીકના સંબંધમાં રહેવું અને જીવવું. ઓબેડિયન્સ ટુ ગોડ ઇન કરપ્ટ કલ્ચર, દુષ્ટતા અને ગુંડાઈના જગતમાં હું ને તમે જીવી રહ્યા છે, ત્યારે આ વચનોમાં જે લખ્યું છે, જે હું ને તમે રાત દિવસ વાંચીએ છીએ, મોડે કરીએ છીએ, બોલીએ છીએ, ઉપદેશ કરીએ છીએ, એકબીજાને શીખાડીએ છીએ, તેને આધીન થવું. અટરમોસ્ટ લવ ફોર ગોડ, પ્રભુની ઉપર પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી અને પૂરા બળથી પ્રેમ કરવો. પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવવું. હનોક માટે એવી સાક્ષી હેબ્રિયોના પત્રમાં આપણે વાંચીએ છીએ. એક કલમ આપણે જોઈએ, હેબ્રિયોનો પત્ર 11મો અધ્યાય. અને 5મી કલમ, હેબ્રિય 11:5. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. કેટલી સરસ સાક્ષી! પ્રભુને પસંદ પડતું શું છે તે જ ભલાઓ જાણી લો. એક વ્યક્તિ સાથે હું ફોન પર વાત કરતો હતો અને એમણે મને પ્રશ્ન પૂછ્યો અમેરિકામાં જ, કે તમે આ બધી વાતો તો કરો છો પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવવું ચાલવું, પણ પ્રભુની ઈચ્છા શી છે અમને કે ખબર પડે? મારા માને તમારામાં હું વારંવાર જણાવું છું અને આજે પણ કહું છું કે વર્ડ ઓફ ગોડ ઇઝ ધ વિલ ઓફ ગોડ. દેવનું વચન તે દેવની ઈચ્છા પ્રગટ કરે છે. 10 હુકમો તે દેવની ઈચ્છા જણાવે છે. એક જ દેવને માનવો, મૂર્તિને પગે લાગવું નહીં, રવિવાર પવિત્ર પાડવો, મા બાપનું સન્માન કરવું, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, જુઠ્ઠી સાક્ષી પૂરવી નહીં, લોભ રાખવો નહીં. આ શું બતાવે છે? દેવની ઈચ્છા. નીતિવચન પુસ્તક 6 અધ્યાય અને 16, 17, 18, 19 કલમ જોવો તો એ શું બતાવે છે? દેવની ઈચ્છા. 6 વાના યહોવા ધિક્કારે છે, હા 7 વાના તેને કંટાળ ઉપજાવે છે. એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠા બોલી જીભ, નિર્દોષ લોહી વેવડાવનાર હાથ, દુષ્ટ તરંગો રચનાર હૃદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ, અસત્યના ઉચ્ચારના જૂઠો સાક્ષી અને ભાઈઓમાં કુસમનું બીજ વાવનાર. આ બધી બાબતોને પ્રભુ ધિક્કારે છે. આ બધી બાબતો પ્રભુને ગમતી નથી. અને એ બાબતોને જ્યારે હું ધિક્કારું છું ત્યારે હું પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવું છું એવું કહી શકાય. બાઇબલમાં કેટલી બાબતો એવી પણ બતાવી છે કે જે પ્રભુને પસંદ છે, જે પ્રભુને પ્રિય છે, જે પ્રભુને ગમે છે. ગલાતીઓનો પત્ર તમે જુઓ અને પાંચમો અધ્યાય અને 22મી કલમ જુઓ, ત્યાં 9 બાબતોનું લિસ્ટ પાવર પ્રેરિત નોંધે છે. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયુપણ, ભલાઈ, વિશ્વાસપણ, નમ્રતા તથા સંયમ છે. આ બધા ગુણો જ્યારે મારામાં પવિત્ર આત્માના ફળ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે એ પ્રભુને પ્રિય લાગે છે, પ્રભુને ગમે છે. કોરિન્થીયોના પત્ર તમે જુઓ, તેરમો અધ્યાય અને ચાર થી સાત કલમો જુઓ તો ત્યાં 16 પ્રકારના લક્ષણો પ્રેમના આપેલા છે. દેવ પ્રેમ છે, અને જો એ દેવ પર હું પ્રેમ રાખું છું, હું એની આજ્ઞા પ્રમાણે ચાલું છું, હું એની ઈચ્છા પ્રમાણે વર્તું છું, તો એ બધું મારામાં હોવું જોઈએ. જુઓ તમે 1 કોરિન્થી 13:4-7 કલમ, તમારાથી કોઈ વાંચશે? 1 કોરિન્થી 13:4-7.
પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે, પ્રીતિ અદેખાઈ કરતી નથી, પ્રીતિ આપડાઈ કરતી નથી, ભૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું હિત જોતી નથી, ખીજવાતી નથી, અપકારને દેખાવતી નથી, અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યતામાં હરખાય છે, સગળું ગમે છે, સગળું ખરું માને છે, સગળાની આશા રાખે છે, સગળું સહન કરે છે.
ભલો 16 પ્રકારના કેરેક્ટરિસ્ટિક આ લિસ્ટ ની અંદર આપવામાં આવેલા છે. એમાં 7 બાબતો યસ છે અને 9 બાબતો નો છે. સહન કરવાનું કેટલું બધું છે ખ્રિસ્તી વ્યક્તિએ. પહેલું જ લખ્યું છે પ્રીતિ સહનશીલ છે. 5મી કલમ એ લખ્યું છે કે ખીજવાતી નથી, એનો અર્થ શું થયો? કે સહન કરે છે. સઘળું ખમે છે, એનો અર્થ શું? કે સહન કરે છે. છેલ્લે સઘળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી, અદેખાઈ કરતી નથી, આપડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી. પ્રભુના જે લક્ષણો છે, પ્રભુ સાથે જ્યારે હું સીધા સંબંધમાં ચાલું છું અને જીવું છું, ત્યારે લક્ષણો મારામાં ઉત્પન્ન થાય છે. પ્રભુને જે ગમે છે તે હું કરું છું, પ્રભુને જે નથી ગમતું તે હું નથી કરતો, ત્યારે હું પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવું છું અને ઈશ્વરની સમક્ષતામાં ચાલું છું. 21 વર્ષનો જ્યારે હું જુવાન હતો, કદાચ રોની જેટલો, ત્યારે મેં પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો. અત્યારે હું 61 વર્ષનો છું. હું 40 વર્ષથી પ્રભુની સાથે ચાલું છું. પરફેક્ટ નથી, આઈ એમ નોટ પરફેક્ટ, સંપૂર્ણ નથી, હું સર્વસ્વ નથી, મને બધું આવડે છે, બધી ખબર છે એવું પણ નથી, પણ હું પ્રભુની સાથે ચાલું છું. પ્રભુ મારી સહાય કરે છે. હું જ્યારે પડી જાઉં છું ત્યારે પ્રભુ મારો હાથ પકડીને મને ઊભો કરે છે. જ્યારે હું નિરાશ થઈ જાઉં છું ત્યારે પવિત્ર આત્માની મારફતે, પ્રભુના વચનની મારફતે પ્રભુ મને દિલાસો આપે છે. જ્યારે મને ખબર પડતી નથી કે મારે કેવી રીતે પ્રાર્થના કરવી, ત્યારે પવિત્ર આત્મા મારામાં પ્રાર્થનાનો આત્મા બને છે. પ્રભુની સાથે ચાલવાના માટે પ્રભુ આજે મને અને તમને પડકાર ફેંકે છે. પ્રભુના કેટલાય સેવકો છે જેનો વૃત્તાંત બાઇબલમાં આપવામાં આવ્યું છે કે તેઓ દેવની સંગાતે ચાલ્યા. ઇબ્રાહીમે પ્રભુને દર્શન આપ્યું અને દર્શનમાં પ્રભુએ શું કર્યું? ઉત્પત્તિનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને 1 કલમ તમે વાંચો. ઉત્પત્તિ 17:1. વાંચો કોઈ પણ વ્યક્તિ.
અને ઇબ્રાહીમ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રાહીમને દર્શન આપ્યું અને તેણે કહ્યું, સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા.
ઇબ્રાહીમ મૂર્તિ પૂજા કરતો હતો ઓર દેશની અંદર, ત્યાંથી પ્રભુએ એને ખેંચી કાઢ્યો, દર્શન આપ્યો, બોલાવ્યો અને કહ્યું કે સર્વસમર્થ હું દેવ છું. અત્યાર સુધી તેણે બહુ મૂર્તિઓની પૂજા કરી, પણ હવે હું તને બતાવું કે ખરો દેવ કોણ છે. પ્રભુએ એને દર્શન આપ્યું અને શું કહ્યું? મારી સમક્ષ ચાલ, વોક બિફોર મી, વોક વિથ મી, મારી સાથે ચાલ, મારી સમક્ષમાં ચાલ. અને આપણે જોઈએ છીએ, આપણી પાસે રેકોર્ડ છે કે ઇબ્રાહીમ દેવની સમક્ષમાં ચાલ્યો અને કેટલા બધા આશીર્વાદો પ્રભુએ તેને આપ્યા. 7 પ્રકારના આશીર્વાદો તો આની અંદર જ નોંધાયેલા છે. અહીં આશીર્વાદો આજે પણ ચાલુ છે. નૂપ માટે પ્રભુનું વચન આ પ્રમાણે લખે છે, ઉત્પત્તિનું પુસ્તક 6:9 તમે જુઓ, ઉત્પત્તિ 6:9 વાંચો કોઈ. અને નૂહ દેવની સાથે ચાલતો. આપણને ખબર છે નૂહના સમયમાં કેવા સમયો હતા, કેટલી બધી દુષ્ટતા, કેટલી બધી ભૂંડાઈ હતી. જો તમે 6 અને 5 જુઓ, અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ છે, તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. દુષ્ટતાના જગતમાં આ પ્રભુના સેવક માટે એવી સાક્ષી પૂર્વમાં આવી કે તે ન્યાયી ને સીધો માણસ હતો, દેવની સાથે ચાલતો હતો. અયુબના પુસ્તકમાં આપણે કેટલી ગજબની સાક્ષી સાંભળીએ છીએ. અયુબના પુસ્તકના શરૂઆતના ભાગમાં જ આપણે તેની સાક્ષી સાંભળીએ છીએ. અયુબ એક ને એક ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અયુબ હતું. તે નિર્દોષ તથા પ્રામાણિક હતો, તેમજ ઈશ્વર ભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો. પ્રભુએ શેતાનને પણ ચેલેન્જ આપેલી કે આ મારો સેવક છે અને મારા માર્ગમાંથી હટી જનાર નથી. જ્યારે દુઃખો, મુશ્કેલીઓ, પ્રશ્નો તેના કુટુંબમાં ઊભા થયા, ત્યારે એની વાઈફે એને એમ કહ્યું કે દેવને શાપ દે, શું હજુ સુધી તું તારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છું? આ માણસ કેવો હતો? સંજોગો પ્રમાણે ફરે એવો નહોતો, દ્રઢતાથી પ્રમાણિકપણાને વળગી રહેનાર માણસ. અને એ વાત આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ. યુસફ દેવની સંગાતે ચાલતો. આપણે જોયું પાછલા દિવસોમાં કે યુસફ ઉપર કેટલી મુશ્કેલી આવી, જેલમાં પૂરા ખોટા આરોપો મૂકવામાં આવ્યા, દરેક જાતની મુશ્કેલીમાંથી યુસફ પસાર થયો. પરંતુ ત્યાં આપણે એક વાત વાંચી છે, પણ યહોવા તેની સાથે હતો. યુસફ દેવની સંગાતે ચાલતો હતો. દાઉદ દેવની સંગાતે ચાલતો હતો. દાઉદના કેસમાં એક બાબત બની ગઈ, સાઈડ ટ્રેક થઈ ગયો બેથશેબાના કેસમાં, વ્યભિચારના પાપમાં. પણ જે પાપમાં યુસફ ફસાયો નહીં, એ પાપમાં દાઉદ પડી ગયો. પણ બોલો, આ લાઈફ છે, પરીક્ષણો આવવાના છે, મુશ્કેલીઓ આવવાની છે, ઝંઝાવાતો આવવાના છે, પ્રોબ્લેમ થવાના છે. પણ જો પ્રભુની સાનિધ્યમાં રહીને આપણે ચાલીશું તો આપણે આપણી દોડ પૂરી કરી શકીશું. દાઉદ પડી ગયો, પણ પ્રભુએ એને ઊભો કર્યો. એનું કારણ એ છે કે એણે એના પાપની કબૂલાત કરી. મેં અને તમે કયા, કેટલા અને કેવા પાપ કર્યા છે કોઈને ખબર નથી. હસબન્ડનું વાઈફને ખબર નથી, વાઈફનું હસબન્ડને ખબર નથી, મા બાપને બાળકોની ખબર નથી, બાળકોને મા બાપની ખબર નથી. પણ દાઉદના પાપની આખી દુનિયાને ખબર છે, કારણ કે બાઇબલમાં રેકોર્ડ થયેલું છે, સમયના પુસ્તકમાં એ વાત લખેલી છે. પણ આપણે જોઈએ છે કે ત્યાર પછી દાઉદે પશ્ચાતાપ કર્યો, અને પશ્ચાતાપના બે ગીતો બાઇબલમાં છે, 32મું ગીત અને 51મું ગીત. તારી આ તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, તારી દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. દાઉદ ખાલી એટલું જ કહેતો નથી કે મેં પાપ કર્યું છે, પણ એ સ્પેસિફાય કરે છે કે મેં શું પાપ કર્યું છે. ખૂનના દોષથી તું મને મુક્ત કર, ઉરિયા હિત્તીનું ખૂન કરાવ્યો. આ માણસ પર પ્રભુ પ્રસન્ન થયો, અને એના માટે બાઇબલમાં એવી સાક્ષી પૂરવામાં આવી છે કે આ એક મારો મનગમતો માણસ છે, જે મારી બધી ઈચ્છા પૂરી કરશે. અને વાલાઓ યરુશલેમમાં ફરી દાઉદ રાજ કરશે, પાછા આવશે ને ત્યારે દાઉદનું રાજ્ય, દાઉદનગર, દાઉદનું શહેર એ યરુશલેમમાં અમે જઈને આવ્યા, તમે પણ જશો. પ્રભુ પાપ માફ કરે છે. પાઉલ દેવની સંગાતે ચાલે, એક નંબરનો દુશ્મન ખ્રિસ્તી લોકોનો, પ્રભુ ઈસુનો, મંડળીને સતાવના. પણ જ્યારે પ્રભુએ તેની મુલાકાત કરી ત્યારે તેનું બદલાણ થયું, અને ત્યાર પછી કેટલા બધા દુઃખો સહન કરે છે. આ નવો કરારનો લગભગ સુવાર્તા અને અમુક પત્રો બાદ કરતા મોટા ભાગના પત્રો તે દાઉદ પાઉલે લખેલા છે. પ્રભુને ખાતર તેણે કેટલું બધું સહન કર્યું એનું લિસ્ટ આપણને કોરિન્થીયના પત્રમાં બતાવે છે. કોરિન્થીયનો બીજો પત્ર અને તેનો 11મો અધ્યાય અને 23મી કલમથી એનું લિસ્ટ આપણે જોઈએ છીએ. કેદખાનામાં પડ્યો, વધારે વખત હદબાર ફટકા ખાધા, વારંવાર મોતના પંજામાં આવ્યો, 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વાણ ભાગી ગયું, રાત દાડો હું સમુદ્રમાં પડી રહ્યો, ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિઘ્નો, લૂંટારો તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા દોડ ગાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા, શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લહંદરો, ઢળ તથા વસ્ત્રની તંગાસ, એ સર્વ સહન કરી. પ્રીતિ સહનશીલ છે, પ્રીતિ ભૂલી જાય છે, માફ કરે છે, ખમે છે, ખરું માને છે. પાઉલે એ કર્યું, કારણ કે પાઉલ દેવની સંગાતે ચાલે. મૂસાએ ખૂન કર્યું પણ પ્રભુએ માફ કર્યું. દાઉદે વ્યભિચાર કર્યો, પ્રભુએ માફ કર્યું. પાઉલે તો કદાચ કેટલાય ખૂન કર્યા હશે, મંડળીની સતામણી કરી, લોકોને ઢસરે લઈ જઈને માર્યા, પ્રભુએ માફ કર્યું. પિત્તરે 3 વાર નકાર કર્યો, પ્રભુ કોણ છે હું ઓળખતો નથી, પ્રભુએ માફ કર્યું. થોમા અવિશ્વાસ લાગ્યા, પ્રભુએ માફ કર્યું. મરતા ચોર આખી જિંદગી કેટલાય ગુના કર્યા, કેટલી ચોરી કરી, પણ જ્યારે માફી માગી ત્યારે એવું કહ્યું, આજ તું મારી સાથે પારાદેશમાં હોય. બોલો, પ્રભુની સાથે ચાલવાને માટે પ્રભુ મને તમને નવા વર્ષમાં પડકાર ફેંકે છે. પ્રભુ બીજું શું માગે છે આપણી, કશું જ નહીં. છેલ્લે એક વાક્ય હું તમને બતાવી ને મારું બોલવાનું બંધ કરીશ, ત્યાર પછી આપણે પ્રભુ ભોજનની સેવામાં આગળ વધીશું. મીખા પ્રબોધકનું પુસ્તક તેનો 6ઠો અધ્યાય અને 8મી કલમ. મીખા પ્રબોધકનું પુસ્તક 6ઠો અધ્યાય અને 8મી કલમ. બાઇબલમાં પૃષ્ઠ નંબર 803. હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે, ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માગે છે. આ પ્રભુની ઈચ્છા છે, આ પ્રભુનું વચન છે, આ પ્રભુના ઈરાદાઓ છે 2009ને માટે. એક જુવાને નવા વર્ષે મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 2009મું વર્ષ કેવું છે અથવા શેનું છે, કારણ કે તમે એવું કહો છો કે બે જેને સાતનું વસ્ત્ર બ્રેસિંગ ને પરફેક્શન, 2008મું વર્ષ કહે છે કે ન્યૂ બિગિનિંગ, તો 2009મું વર્ષના માટે શું પહોંચ? એવી કોઈ ખાસ બાબત 2009ના વર્ષ માટે એવી રીતે નથી, પણ પ્રભુએ મને એક વચન આપ્યું છે, હું તમને બતાવું. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક તેનો 16મો અધ્યાય અને 9મી કલમ. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કયા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. આપણા રૂઝવેલ્ટ બુલેવર્ડ પર પેલા કેમેરા મૂક્યા છે, 24 કલાક વોચ કરે, જો કોઈ લાલમાં ગયો તો તરત જ સ્વિચ પડી જાય, તમારે ઘેર ટિકિટ આવે. એવી જ રીતે લંડનની અંદર બહુ હિડન કેમેરાઝ છે, સિક્રેટ કેમેરાઝ, કદાચ આખી દુનિયામાં કોઈ જગ્યાએ નહીં હોય એટલા કેમેરા લંડનમાં મૂક્યા છે. કેમ કે ટેરિસ એટેક થાય છે અને જાત જાતનો પ્રશ્નો થાય છે, એટલે એ કેમેરા કેચ કરે કે કોણ આવ્યો, કોણ ગયું, શું થયું. આપણી કંપનીઓમાં પણ કેમેરા હોય છે, બધું મોનિટર થાય છે. પરંતુ એ બધાની ઉપર પ્રભુની એક નજર છે, અને કશી યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. અને ખાસ કરીને પ્રભુની નજર ક્યાં છે? અંતઃકરણ તરફ, હાર્ટ પર. મારું હાર્ટ ક્યાં સેટ થવું છે? મારું દ્રવ્ય ક્યાં છે? કારણ કે બાઇબલ એમ કહે છે કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ર છે. એટલે મારી ઈચ્છા, મારા પ્લાનો, ઈશ્વરને મારીનો સંબંધ કેવો છે, પ્રભુ એ જુએ છે. ભલાઓ, આ વર્ષ તોફાનનું વર્ષ છે, મુશ્કેલીઓનું વર્ષ છે, પ્રશ્નોનું વર્ષ છે, પરીક્ષણોનું વર્ષ છે, પરંતુ એ બધાની વચ્ચે પ્રભુનું વચન ખાતરી આપે છે. યહોવાની નજર તો નિરીક્ષણ કર્યા જ કરે છે, પણ જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. પ્રભુ આપણા પર એવી કૃપા કરે કે આપણે હનોક જેમ 300 વર્ષ સુધી દેવની સંગતે ચાલ્યો, ઇબ્રાહીમ દેવની સંગતે ચાલ્યો, નૂહ દેવની સંગતે ચાલ્યો, યુસફ દેવની સંગતે ચાલ્યો, અયુબ દેવની સંગતે ચાલ્યો, પાઉલ દેવની સંગતે ચાલ્યો, એમ હું ને તમે પ્રભુની સંગાતે ચાલીએ અને એને પસંદ પડે તેવું જીવન જીવીએ. આમે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમારું બેસવું ને ઉઠવું તમે જાણો છો, અમારું સૂઈ જવું તમે તપાસી જુઓ છો, અમારા વિચારના તમે માહિતગાર છો, તમારી આગળ અમે ઉઘાડા ને નાગા છીએ, તમારાથી અમે સંતાઈ શકતા નથી. આજે તમારું વચન તમારી સાથે ચાલવા માટે અમને પડકાર ફેંકે છે. આ કેવો મોટો હક, આ કેવું મોટું આમંત્રણ તમે અમને આપો છો, તમારી સાથે અમે ચાલીએ. ભૂતકાળમાં પ્રભુ આ સેવકો તમારી સાથે ચાલ્યા, તેમની ઉપર પરીક્ષણો આવ્યા, મુશ્કેલીઓ આવી, ઝંઝાવતો આવ્યા, ચિંતાઓ થઈ, દુઃખ ને દરદમાંથી તેમને પસાર થવું પડ્યું, પરંતુ એ બધામાં તમે તમારું વિશ્વાસપણું બતાવી આપ્યું. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. 2009ની સાલમાં જ્યારે અમે પાપા પગલી ભરી રહ્યા છીએ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ, તમારા સેવક મૂસાની જેમ જો તારી સમક્ષતા અમારી સાથે ન આવે તો અમને અહીંથી લઈ ન જા. પ્રભુ તમે અમારી સહાય કરો, મંડળી તરીકે અમારી સહાય કરો, કુટુંબો તરીકે અમારી સહાય કરો, વ્યક્તિગત રીતે અમારી સહાય કરો, જ્યાં કંઈ તમે અમને મૂકેલા છે, જે પરિસ્થિતિ છે, જે સંજોગો છે, એ બધામાં અમે તમારો મહિમા કરી શકીએ, તમારી સાથે ચાલી શકીએ, માટે તમારી કૃપા અમને આપો. તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ.